నమో సిద్ధాణం నమో ఆరియాణం నమో వజ్రాయాణం నమో లోయే సర్వతామూలం.
అప్పుడే నిచే యూత్ పాఠశాల జైన్ సిద్ధాంత ప్రశ్నోత్తర మాడాను స్వాధ్యాయ చాలు. એમાં આપણે પહેલો દ્રવ્ય અધિકાર આપણો પૂરો થયો, હવે આપણે બીજા ગુણ અધિકારનો સ્વાધ્યાય અત્યારના કરી રહ્યા છે. તો જો ગુણો કેટલા પ્રકારના છે તમારા સ્ક્રીન પર જો આવશે એક એક સ્લાઇડ આપણે જોઈએ. ગુણો કેટલા પ્રકારના છે? બે પ્રકાર. કયા કયા? સામાન્ય અને વિશેષ. એમાં સામાન્ય ગુણો કયા કયા છે? આમ તો અનેક છે, અનંત છે, પણ એમાંથી આપણે અત્યારના શરૂઆતમાં છ નો સ્વાધ્યાય કરીએ. કયા કયા ગુણો છે? છ. અસ્તિત્વ ગુણ, વસ્તુત્વ ગુણ, દ્રવ્યત્વ ગુણ, પ્રમેયત્વ ગુણ, અગુરુ લઘુત્વ ગુણ અને પ્રદેશ. ફરીથી બધા સાથે બોલશું તો યાદ રહી જાય. નામ તો કમસેકમ યાદ રહેવા જોઈએ ને. તો અસ્તિત્વ ગુણ, વસ્તુત્વ ગુણ, દ્રવ્યત્વ ગુણ, પ્રમેયત્વ ગુણ, અગુરુ લઘુત્વ ગુણ અને પ્રદેશ. આપણે લાસ્ટ ટાઈમ ક્યાં સુધી સ્વાધ્યાય થયો છે? દ્રવ્યત્વ ગુણ. વેરી ગુડ. આપણે આજે ઉપર ક્લાસ ચાલુ છે સ્વાધ્યાય હોલમાં, તો થોડુંક રિવિઝન કરીએ પછી આગળ વધીએ. જો મને આ એક જૂનું પ્રેઝન્ટેશન ક્યાંકથી મળ્યું તો એટલે ટુડે આઈ ગોટ ઈટ. જો અસ્તિત્વ ગુણ કોને કહે છે? અસ્તિત્વ ગુણ જે શક્તિને કારણે દ્રવ્યનો કદી નાશ ન થાય અને ક્યારેક કોઈથી ઉત્પન્ન ન થાય. જે શક્તિને કારણે દ્રવ્યનો કદી નાશ ન થાય અને કોઈથી ઉત્પન્ન ન થાય. આપણે નોટબુકમાં તો હવે લખેલું હશે ને પરિભાષા, કે નથી લખી? આપણે લાસ્ટ ટાઈમ અહીંયા નોટબુકની પ્રભાવના થઈ હતી બધાને, કે ભાઈ પાઠશાળામાં નોટબુકને કંઈ લઈને બેસવું જોઈએ, નહીં તો શું ચાલે બધું બાઉન્સર જાય. જે શક્તિને કારણે દ્રવ્યનો કદી નાશ ન થાય અને કોઈથી ઉત્પન્ન ન થાય તેને અસ્તિત્વ ગુણ કહે છે. તો જો ક્વિકલી જોઈએ આપણે અહીંયા સ્લાઇડમાં શું દેખાડે છે. તો સ્લાઇડમાં એક ટેબલ છે, ઓન લેફ્ટ સાઈડ અસ્તિત્વ ગુણ કેવી રીતના પ્રૂવ થાય છે કે ઇટ એક્ઝિસ્ટ. અસ્તિત્વ ગુણ એટલે કે દરેક દ્રવ્ય અનાદિ અનંત છે, હાઉ ઇઝ ઇટ પ્રૂવ. અને રાઈટ સાઈડ પર હવે ઇફ ઇટ ઇઝ પ્રૂવ તો આને જાણવાથી શું ફાયદા છે. તો જો ધેર આર ફ્યુ એક્ઝામ્પલ કે હાઉ ડુ વી નો અસ્તિત્વ ગુણ એક્ઝિસ્ટ ઓર દ્રવ્ય ઇઝ અનાદિ અનંત. સૌથી ફર્સ્ટ આપણે બધી પ્રકમાન યોગની સ્ટોરી સાંભળીએ છીએ. સાંભળીએ છીએ ને મહાવીર ભગવાનના જીવ પહેલા ક્યાં હતા? આદિનાથ ભગવાનના ટાઈમમાં ક્યાં હતા? મરીજીના જીવમાં હતા ને, સમો શરણમાં પ્રેઝન્ટ હતા. એના પછી બહુ અનેક ભવો કર્યા પછી ક્યાં ગયા? પછી ત્રિપુરુષ નારાયણ ગયા. ચલો વેરી ગુડ. એક ભવ હતો એમનો. આપણે આપણે પ્રતિષ્ઠામાં સ્ટોરી શાંતિનાથ ભગવાનનું પ્લે કર્યું હતું, યાદ છે? શાંતિનાથ ભગવાનના પ્લેમાં એક કેરેક્ટર હતા ત્રિકૃષ્ણ નારાયણ, જેણે લાયન સાથે ફાઇટિંગ કરી હતી, યાદ છે કે નહીં? કે બધું ઇવાપરેટ. એ લાયન સાથે જે ફાઇટિંગ કરનારા જે ત્રિકૃષ્ણ નારાયણ કરીને એક રાજા હતા, ત્રિકૃષ્ણ રાજા, એ મહાવીર ભગવાનના જીવ હતા. એના પછીના અનેક ભવો કર્યા પછી ક્યાં ગયા? પછી નરકમાંથી નીકળીને સિંહના ભોગમાં આવ્યા. અને સિંહના ભોગમાં એમણે શું કર્યું? સમ્યક દર્શન પ્રગટ કર્યું. બહુ સરસ. સમ્યક દર્શન પ્રગટ થયા પછી એમના પછી સિંહના ભોગ પછી કેટલા ભાવ થયા? મહાવીર ભગવાનના દસમે ભાવે મહાવીર ભગવાન અહીંયા ભરત ક્ષેત્રથી મોક્ષે ગયા. તો આ ઈ જ જીવ આટલા અનેક ભોગોમાં પહેલા હતો અને હવે પણ છે. વોટ ડઝ ઇટ પ્રૂવ? કે અસ્તિત્વ ગુણને કારણે જીવની સત્તા અનાદિ અનંત રહે છે. અસ્તિત્વ ગુણને કારણે કોઈ પણ એક જીવ નો ટોટલ નાશ નથી થઈ જતો. મરણ સમયે ખાલી બોડી અને જીવ સેપરેટ થાય છે અને જીવ બીજો ભાવ ધારણ કરે છે, બરાબર. પછી બીજે કેવી રીતના પ્રૂફ થાય છે અસ્તિત્વ? જો આપણે પહેલા બાંધેલા અમુક કર્મ, હવે આજે આપણે શું જોઈએ છે, અત્યારના શું દેખાય છે કે ભાઈ અમુક પર્સન રિચ છે, અમુક પુઅર છે, પછી અમુક આપણા કરતા ઓલ્ડર છે, અમુક આપણા કરતા યંગર છે. તો આપણો બર્થ અમુક પર્ટિક્યુલર ટાઈમે જ કેવી રીતના થયો? આપણે જે બર્થ લીધો હતો અમુક પર્ટિક્યુલર સર્કમસ્ટાન્સીસમાં, ફેમિલી સરાઉન્ડિંગ, એમાં જ કેવી રીતના થયો? પૂર્વે બાંધેલા કર્મ નો ઉદય ચાલે છે. એ ઉદય ને કારણે આપણે અમુક પર્ટિક્યુલર સરાઉન્ડિંગમાં જન્મ લીધો. તો પૂર્વે બાંધેલા કર્મ એટલે પૂર્વે એટલે ક્યારે? તો આગળના ભાવમાં. તો આગળના ભાવમાં પણ જીવ હતો કે નહીં એ પ્રૂફ થાય છે કે નહીં? આગળના ભાવમાં જો જીવ હતો તો એનો મતલબ એની આગળના ભાવમાં પણ હતો, તો એની આગળના ભાવમાં પણ હતો. એમ કરતા જઈએ તો પરંપરા જીવ અનાદિથી સત્તામાં છે. અચ્છા, અત્યારના આપણે સારા કર્મ કરીએ કે ખરાબ કર્મ કરીએ, હાઉ ડુ વી ડિસાઈડ કેવું કરવું જોઈએ? અત્યારના આપણી પાસે ચોઈસ છે ને, અત્યારનું આપણી પાસે ચોઈસ છે ને. હવે ચલો જેમાં આપણો બર્થ થયો એ લઈ લેવો ચોઈસ, પણ હવે તો ચોઈસ છે ને, પુરુષાર્થ તો આપણા હાથમાં છે ને. તો સારા કર્મ કરવા કે ખરાબ કર્મ કરવા? કોઈ ગરીબ કે કોઈ જરૂરિયાત વાળો પર્સન હશે દાન આદિ દેવું કે નહીં? અરે વ્યવહાર નિશ્ચય નહીં. અમે ભાઈ અમે તો નાના બાળકો છે, અમારે તમે અત્યારના વ્યવહાર નિશ્ચય તો અમને ખબર જ નથી. દાન આપવું કે નહીં આપવું? આપવું જ જોઈએ, આપવું જ જોઈએ. હવે એ આપીએ છે તો એનાથી શું થાય છે? સારા કર્મો બંધાય છે. તો ભાઈ આને તો આખી જિંદગી દાન આપ્યું પણ મને તો કઈ સારું દેખાતું નથી, હવે તો ઓલ્ડ પણ થઈ ગયો, મારું જ્ઞાન પણ વીક થઈ ગયું, પણ ક્યાં ગયા બધા સારા કર્મો? તો શું કહેવાય છે કે પછીના ભાવમાં ઉદયમાં આવશે. આપણે અત્યારના જે કમાયા અત્યારના બેંકમાં પડ્યું છે, હવે ક્યારે એની એફડી મેચ્યોર થશે ત્યારે ઉદયમાં આવશે. ચેક કરવા કોણ આવશે? આપણે પોતે જ હશું કે નહીં ચેક કરવા માટે? તો એનાથી પ્રૂવ થાય છે કે આપણે પછી પણ હશું કે નહીં. તો અનાદિથી તો આપણે છે, અનંત કાળ સુધી પણ આપણે રહેવાના છે. એનાથી શું પ્રૂવ થાય છે? અસ્તિત્વ ગુણ પ્રૂવ થાય. ચલો આગળ. જેવી રીતના જાતિ સ્મરણ જ્ઞાન આપણે જોયું છે, જાતિ સ્મરણ જ્ઞાન ખબર છે શું હોય? પૂર્વના ભવોનું કોઈકને એવી રીતના જ્ઞાન થયું છે એને જાતિ સ્મરણ જ્ઞાન છે. તો એનાથી પણ પૂર્વના ભાવો પ્રૂવ થાય છે. અચ્છા, પૂર્વના ભાવો જોવા દો. આપણા જ ભાવમાં આપણે જોઈએ છે કે નહીં કે કોઈ બાળક હતો, પછી યુથ થયો, હવે ઓલ્ડ થઈ ગયો, એ તો આપણે જોઈએ છે કે નહીં? આટલું આટલું તો દેખાય છે ને. તો એ જેટલું દેખાય છે એની અંદર બોડી તો ચેન્જ થાય છે કે નહીં? જે અત્યારના બ્લેક વાળ આવે છે દાઢીમાં, પછી તો વાળ વ્હાઈટ થઈ જાય છે કે નહીં? તો આ બધા ક્યાં ગયા? કે ઈ જ વાળ છે કે વ્હાઈટ થઈ ગયા કે બીજા એવા? બીજા એવા એટલું તો કોન્ફિડન્સ છે ને. તો આ પુતગલો તો બદલાઈ ગયા પણ જીવ તો ઈનો ઈ છે કે નહીં? જો જીવ ઈનો ઈ છે તો આ શરીર બદલાઈ જશે ને, નવું શરીર મળશે ને, જીવ ઈનો ઈ રહેશે, માનવામાં શું તકલીફ છે? ખ્યાલ આવે છે? એટ ધ ટાઈમ ઓફ ડેથ કે એટ ધ ટાઈમ ઓફ બર્થ આ શરીર ગયું અને નવું શરીર મળશે, એ માનવામાં શું પ્રોબ્લેમ છે? વાળ તો બદલાઈ જાય છે તો એ માનવામાં પ્રોબ્લેમ તો નથી ને, કેમ કે તો દેખાય છે આપણને રિસ્ટરના. અચ્છા, જયારે નાના હતા ત્યારે જે શીખ્યા હતા એ ઓલ્ડ એજમાં પણ યાદ છે કે નહીં? યાદ છે ને. તો પૂતગલો તો બદલાઈ ગયા પણ જ્ઞાન તો એનું ઈ છે કે નહીં? તો એનાથી શું પ્રૂવ થાય છે? કે ભાઈ જીવ તો એનો એ જ રહે છે, આ પૂતગલોનું પરિણામ જ ચાલ્યા કરે છે. તો એનાથી પણ જીવના અસ્તિત્વ ગુણની સિદ્ધિ થાય છે. તો જો આ બધું જાણીને હવે આપણને શું ફાયદો થયો? કે દરેક દ્રવ્ય અનાદિ અનંત છે, કોઈ દ્રવ્ય ઉત્પન્ન થતું નથી, કોઈ દ્રવ્ય નો નાશ થતો નથી. તો આ ઈશ્વરે આ જગત બનાવ્યું કે નહીં? હા, તો પછી એવો પ્રોબ્લેમ આવે ને કે બનાવ્યું તો એની પહેલા શું હતું? અથવા ચલો ઈશ્વરે જગત બનાવ્યું તો પછી ઈશ્વરે એવી પાર્શિયાલિટી શું કામ કરી કે અમુક જણને બીમાર બનાવ્યા, અમુક જણને ગરીબ બનાવ્યા, અમુક જણને, અચ્છા એવી પાર્શિયાલિટી શું કામ કરી કે અમુક જણને 100 યર્સ પહેલા બોર્ન થઈ ગયા? આજે ગુરુદેવશ્રી સપોઝ હમણાં એમનો જન્મ થયો હોત તો આપણી પાસે કેટલી બધી ટેકનોલોજી છે, વી કુડ હેવ ડન સો મચ બેટર ને. એમનો વિડીયો રેકોર્ડિંગ કર્યા હોત, એમના લાઈવ સ્ટ્રીમિંગ કર્યા હોત પ્રવચનો આખી દુનિયામાં બધે, તો ભગવાને એવી પાર્શિયાલિટી શું કામ કરી? એનાથી શું પ્રૂવ થાય છે કે કોઈ પણ ઈશ્વરે જગતનું સર્જન કર્યું નથી. આ બધી ઓટોમેટિક વિશ્વ વ્યવસ્થા છે. 6 દ્રવ્ય વિશ્વમાં છે, 6 દ્રવ્યનું પરિણમન નિરંતર થયા કરે છે. કયા ગુણને કારણે? અરે પરિણમન કયા ગુણને કારણે? દ્રવ્યત્વ ગુણને કારણે. 6 દ્રવ્યનું પરિણમન દ્રવ્યત્વ ગુણને કારણે નિરંતર થયા કરે છે. અને 6 દ્રવ્ય પોતપોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. એટલે કે પ્રયોજનભૂત એટલે કે જેવો એનો સ્વભાવ છે એવું એનો પ્રેઝન્ટ ફોર્મ છે. એ કયા ગુણને કારણે? વસ્તુત્વ ગુણને કારણે. ખ્યાલ આવે છે? તો જીવનો સ્વભાવ કેવો છે? ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન આનંદથી ભરેલો એવો જીવનો સ્વભાવ છે. તો જીવનું પ્રેઝન્ટ ફોર્મ કેવું હોવું જોઈએ? જેવો સ્વભાવ છે વર્તમાન પર્યાય પણ એવી જ હોય કે નહીં? તો સ્વભાવ કેવો છે? જ્ઞાન આનંદ આદિ ગુણોથી ભરેલો છે. તો વર્તમાન પર્યાય કેવી હોવી જોઈએ? જાણવા દેખવા જેવી હોવી જોઈએ, આનંદ એટલે કે સુખ દુઃખથી ભરેલી હોવી જોઈએ. બરાબર છે કે નહીં? તો વર્તમાનમાં બધું જણાય છે કે નહીં આપણને? આટલા સરસ ઝુમ્મર લગાવ્યા છે મંદિરમાં, તો જણાય છે કે નહીં? તો જણાય છે તો એ કોને જાણ્યું? આંખે જાણ્યું કે જ્ઞાને જાણ્યું? જ્ઞાને જાણ્યું ને. તો એનાથી આપણને જીવ પકડાય છે. આપણને આપણી પાસે જીવ છે કે નહીં કેવી રીતના ખબર પડે? કેમ કે દેખાય છે તો શું? મિરરમાં જોઈએ તો શરીર જ દેખાય છે. તો જીવ છે ક્યાંથી? દેખાતો તો નથી. હાઉ ટુ વી આઈડેન્ટિફાય જીવ છે? ખ્યાલ આવે છે? શું વાત ચાલે છે? જીવને આઈડેન્ટિફાય કરવો હોય આપણે એમ કે ને કે આત્માનો અનુભવ કરો, પણ પહેલા તો આઈડેન્ટિફાય કરવો પડશે ને કે હા આ જીવ છે, પછી તો એનો અનુભવ કરીએ. તો આઈડેન્ટિફાય કેવી રીતના થાય? આજે આપણને બધું જણાય છે તો કોને જણાય? એમ ક્વેશ્ચન કરતા અરે આ તો મને જ જણાય. આપણી અંદર પણ આપણે 2 પાર્ટીશન કરવા પડશે. જ્ઞાનમાં એક ચાકુ લઈને 2 પાર્ટીશન જ કરવાના. જ્ઞાનની અંદર ત્યાં જે જે વસ્તુ દેખાય છે એ બધું ઉદગલ છે, અને જ્યાં જ્યાં જ્ઞાન છે એ બધું જીવ. ખ્યાલ આવે છે? આગળ અસ્તિત્વ ગુણને જાણવાથી શું ફાયદા જોયા હતા આપણે? કે 7 ભયોનો અભાવ થઈ જાય છે. કેમ કે જ્યાં જીવ અને બાકી બધા જ દ્રવ્ય પોતપોતાના અસ્તિત્વમાં અનાદિ અનંત છે, તો હવે કોઈ વસ્તુથી ડરવાનો શું મતલબ? કોઈ જીવ મને મારી શકતું નથી, કોઈ મને વેદના પહોંચાડી શકતું નથી, તો હવે મને કોઈનો ભય નથી. કર્મનો ભય દૂર થાય છે. બીજા કોઈનો કરતા જીવ નથી. જ્યાં દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, દરેક દ્રવ્ય પોતપોતાના અસ્તિત્વથી અનાદિ અનંત રહે છે, વસ્તુત્વ ગુણને કારણે પોતપોતાનું કાર્ય કરે છે, દ્રવ્યત્વ ગુણને કારણે કાર્ય નિરંતર ચેન્જ થયા કરે છે, તો દરેક દ્રવ્ય સેલ્ફ સફિશિયન્ટ જ છે ને. તેમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરવાની જરૂરત જ પડતી નથી. આ બધું આપણે જોઈ ગયા છે એટલે વી આર ગોઈંગ ફાસ્ટ. ચલો વસ્તુત્વ ગુણ. વસ્તુત્વ ગુણ કોને કહે છે? વસ્તુત્વ ગુણ કોને કહે છે? જે શક્તિને કારણે દરેક દ્રવ્યમાં અર્થક્રિયાકારિત્વ હોય, એટલે કે દરેક દ્રવ્ય પોતપોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે. એને વસ્તુત્વ ગુણ કહે છે. જેવી રીતના આપણને પણ આપણે ડેઈલી લાઈફમાં આપણે જમવાનું બનાવવું હોય તો વી પુટ સ્પાઇસીસ, વી પુટ સોલ્ટ, તો દરેક સ્પાઇસીસ પોતાનું કાર્ય કરે છે કે નહીં? વી આર અશ્યોર્ડ ઓફ ધેટ કે નહીં? આપણે શાક બનાવ્યું એમાં કઈક મસાલા નાખ્યા, હવે સપોઝ વસ્તુ જોવું હોય જ નહીં. આપણે જયારે સોલ્ટ નાખ્યું ત્યારે ખારું હતું, પણ જયારે જમવા બેઠા ત્યારે શું થઈ જાય? સપોઝ સ્વીટ થઈ જાય તો શું પ્રોબ્લેમ થાય? તો શું પ્રોબ્લેમ થાય? આપણે બનાવ્યું હોય મટર પનીર અને શું થઈ જાય? અને જ્યાં જમવા બેસીએ ત્યાં તો ખાલી પનીર ને વટાણા જ બચે, બધા સ્વાદ તો ગાયબ થઈ જાય. એનાથી શું પ્રૂફ થાય છે? એક્ઝામ્પલ સમજાય છે કે એક્ઝામ્પલ ન સમજાય? કે દરેક પદાર્થ જો પોત પોતાનું કાર્ય કરે છે તો આપણને વસ્તુ પર કોન્ફિડન્સ છે ને કે હા હું આ પદાર્થ નો આ પર્ટિક્યુલર યુઝ કરી શકીશ. આજે આ એસી છે, એસી નું કાર્ય શું છે? કંડક્ટ કરવાનું. પણ હવે એસી સપોઝ કંડક્ટ ન કરે અને સ્પ્રિંકલર ની જેમ પાણી છાંટવા માંડે તો શું થાય? જે એનું કાર્ય નથી કેવી રીતના કરે? તો આપણે બધા ભીંજાય છીએ જો એવું થાય. તો દરેક પદાર્થ પોત પોતાનું કાર્ય કરે છે એ આપણને ઓલરેડી કોન્ફિડન્સ છે કે નહીં? એના ઉપર છે કે નહીં? આપણને ઓલરેડી ખબર જ છે કે ચા બનાવી હોય તો ચા ની પટ્ટી જ નાખવી પડે, કેમ કે ચા નું ટેસ્ટ જે છે એ બી ટી પાવડર માંથી જ આવશે, એ આપણને કોન્ફિડન્સ છે કે નહીં? તો આપણને દરેક પદાર્થના વસ્તુત્વ ગુણ પર ઓલરેડી કોન્ફિડન્સ છે. પણ જ્યાં જીવ નું મેટર આવે છે ત્યાં આપણને શું થાય છે? કે ના ના, હું ખાલી જાણનાર દેખનાર નથી, હું તો સાથે મને હાથ પણ છે, હું તો આ પણ કરી નાખું, હું ઓલું પણ કરી નાખું. આ જીવની આવી મિથ્યા બુદ્ધિને કારણે એ અનાધિકારથી સંસારમાં રખડ્યો છે. પણ જ્યાં વસ્તુત્વ ગુણને પ્રોપરલી જાણ્યો તો શું ફાયદા થયા? જો આપણે ડાયરેક્ટ રાઈટ સાઈડ પર જઈએ છીએ કે હવે કોઈ પણ દ્રવ્ય નિરર્થક નથી. નિરર્થક એટલે કે કોઈ પણ દ્રવ્ય વિધાઉટ પ્રયોજન નથી. દરેકે દરેક દ્રવ્યમાં કંઈક તો ગુણો છે કે નહીં? અને એ ગુણો છે તો એ પોતાના ગુણો પ્રમાણે વર્તમાન પર્યાયમાં રહે છે કે નહીં? અને જો વર્તમાન પર્યાયમાં પોતાના ગુણો અનુસાર રહે છે તો પોતાનું પ્રયોજનભૂત કાર્ય તો એ કરે જ છે. માટે કોઈ પણ દ્રવ્ય પ્રયોજન વિનાનું તો છે. પ્રયોજન એટલે ખ્યાલ આવે છે કે કોઈ પણ દ્રવ્ય વિધાઉટ એની પર્પઝ નથી. દરેક કે દરેક સબસ્ટન્સ નું કંઈક ને કંઈક પર્પઝ છે. પર્પઝ શું છે? કે એની જે સ્પેશિયાલિટી, એની જે વિશેષતાઓ જે છે એ પ્રમાણે બિહેવ કરવું, એ જ એનું પર્પઝ છે. આગળ દરેક દ્રવ્ય પોતાનું કાર્ય કરે છે એ આપણે જોઈ લીધું કે પોતાની યોગ્યતા અનુસાર એની પર્યાયમાં એ પરિણમે. કાર્ય પણ સ્વતંત્ર રીતે કરે છે. દરેકે દરેક પદાર્થ પોતાનું કાર્ય કોઈ બીજા પર ડિપેન્ડન્સી રાખીને નથી કરતું, પોતાની જાતે જ એ જાતનું કાર્ય કરે છે. હા ના, એમ નહીં. જો હવે આપણે અહીંયા પદાર્થ કોને લેવો? આપણે અહીંયા લાઈટ ને એઝ અ પદાર્થ લઈએ તો લાઈટમાં કેટલા પરમાણુઓ છે? બહુ બધા છે કે નહીં? અહીંયા દરેકે દરેક પદાર્થ પોતાનું કાર્ય કરે છે જ્યાં એ સમજવું હોય તો આપણે એના માઇક્રોસ્કોપિક વ્યૂમાં અંદર જઈને એક એક પરમાણુને લેવું પડશે. જીવ એક દ્રવ્ય બરાબર, આટલા કુદલ પરમાણુઓ, એ પણ અનંતાનંદ દ્રવ્ય. હવે જ્યાં જીવનો વિકલ્પ થયો કે હું લાઈટ ચાલુ કરું સપોઝ, તો શું થયું? એ જીવનો વિકલ્પ થતા એ અનંતાનંદ પુદ્ગલ પરમાણુઓ એ ઉભા થઈને એ હાથ આમ વધારીને ઓલા સ્વિચ સુધી પહોંચીને એના ઉપર બટન દબાવે ત્યારે એ લાઈટ થાય. હવે એ લાઈટ થવામાં એ કેટલા પરમાણુનું કાર્ય છે એમાં આપણે ન જતા. પહેલા તો આના અનંતને તો સમજીએ, ખ્યાલ આવે છે? તો એ અનંત પરમાણુઓનું એક સાથે પરિણમન થવું એ બધા પરમાણુનું પરિણામ જ સ્વતંત્ર પોત પોતાની યોગ્યતાથી થાય છે. એનો મતલબ વસ્તુત્વ ગુણ. હવે એ વસ્તુત્વ ગુણ ના અભાવે, સપોઝ એનામાં એ ગુણ જ ન હોય કે પૂતગલોમાં ગમન કરવાની શક્તિ નથી, ઇમેજિન કરો તો આપણે ગમે તેટલો વિકલ્પ કરીએ કે ત્યાં ઉભા થઈને લાઈટ નું બટન કોણ દબાવશે? ખ્યાલ આવે ને? અચ્છા મને વાત કહો, આપણે પેલા એ ગુણો પ્રમાણે બાયફર્કેશન કર્યો કે આપણું બોડી છે એમાં જીવ નું કામ શું છે? જાણવા, દેખવાનું, સુખ દુઃખ નો અનુભવ કરવો. અને પૂતગલો નું કાર્ય શું છે? સ્પર્શ, ગંધ, વર્ણ રૂપે પરિણમ. હવે આપણે કઈ પણ કાર્ય કરવું હોય જાણવા સિવાય તો આપણે શું કરવું પડે? પૂતગલો પર ડિપેન્ડન્ટ રહેવું પડે કે નહીં? અહીંયાથી ઘરે પણ જવું હોય તો ઘરે જવા માટે અહીંયાથી પગ ઉપડે, બહાર સુધી જાય, ગાડીમાં બેસે, પછી ગાડી ઘરે જાય. ખ્યાલ આવે છે? તો કેટલા બધા દ્રવ્યનું કાર્ય એક સાથે થાય છે, મારે તો એ પોઈન્ટ આઉટ કરવું છે. ખ્યાલ આવે? એ કેટલા બધા કાર્યનું, દ્રવ્યનું કાર્ય એક સાથે થાય છે, પણ એને જીવ એમ માની લે છે કે આ બધું કાર્ય મેં કર્યું. ગાડી કોને ચલાવી? તો મેં ચલાવી. સમજે છે? એ નિરંતર દરેકે દરેક દ્રવ્યનું કાર્ય ચાલુ છે, પણ જ્યાં આપણે થોડું ઝૂમ આઉટ કરીએ છીએ, માઇક્રોસ્કોપિક વ્યૂમાં જોઈએ છે, તો આપણને શું લાગે છે કે આ ગાડી એ આખો એક પદાર્થ. આપણે શું માની લઈએ છીએ? આ ગાડી એક પદાર્થ, આ હું, હું એટલે આ જીવ અને આ બધા પરમાણુઓ એ એક પદાર્થ. હવે શું થયું કે હું અહીંયાથી નીકળો, હું ગાડીમાં બેઠો, એ ગાડી મેં ચાલુ કરીને મેં એને ચલાવી. લૌકિક ભાષામાં એમ જ કહેવાશે, બરાબર છે? પણ જ્યાં પારમાર્થિક વિચાર કરીએ, તત્વ વિચાર, તો આપણે એક એક સૂક્ષ્મતાથી એક એક પરમાણુ નો કરવો પડશે ને. તો ત્યાં જ્યાં વિચાર કરીએ છીએ તો ત્યાં એક એક પરમાણુ જ્યાં પોતાનું કાર્ય કરે છે, કે ગાડીમાં બ્રેક ના પરમાણુઓ એ જો એનું કાર્ય નહીં કરશે તો પછી ઘરે કેવી રીતના જવાશે? પેટ્રોલ ના પરમાણુઓ જો એનું કાર્ય નહીં કરશે તો પછી આખું કાર્ય કેવી રીતના થશે? ખ્યાલ આવે છે? એ સ્ટીયરિંગ ના પરમાણુઓ એનું પોતાનું કાર્ય નહીં કરે. દરેકે દરેક પરમાણુએ પોતપોતાનું કાર્ય કરવું પડશે. બ્રેક ના પરમાણુઓ પેટ્રોલનું કાર્ય નહીં કરી શકે, બરાબર છે? સ્ટીયરિંગ ના પરમાણુઓ બ્રેક નું કાર્ય નહીં કરી શકે. જ્યાં દરેક પદાર્થ પોતપોતાનું કાર્ય કરે છે તો એક કોર્ડિનેટેડ એફર્ટ ને આપણે એમ કહીએ છીએ કે મેં આ કાર્ય કર્યું. ખ્યાલ આવે છે? એ કોર્ડિનેટેડ એફર્ટ નો ક્રેડિટ જીવ લઈ જાય. હવે જ્યાં આપણે સમાજમાં રહીએ છીએ અને એકબીજા સાથે વાતો કરવી હોય, અને ભાઈ હેમલભાઈ મને પૂછે કે ભાઈ ઘરે કેવી રીતના જાઉં છો, તો ભાઈ ગાડીમાં જાઉં, તો એમાં તો એમ જ વાત કરાય. નહીં તો એને હું એમ કહું કે ભાઈ હું તો મારી જાતે જાઉં છું, ખબર નહીં આ પરમાણુ આવશે કે નહીં. તો લોકિકમાં એમ કામ ન ચાલે. ખ્યાલ આવે છે? પણ આપણી સમજણમાં કેવી રીતના હોવું જોઈએ? સમજણમાં તો એવી રીતના જ હોવું જોઈએ કે ભાઈ એક પદાર્થ, દરેકે દરેક પદાર્થ ભિન્ન છે અને પોતપોતાનું કાર્ય કરે છે. ખ્યાલ આવે છે? સમજણમાં એ માઇક્રોસ્કોપિક વ્યૂ હોવું જોઈએ, એક એક પરમાણુ ભિન્ન. અને બોલવા ચાલવાની ભાષા કેવી છે? કે જે આપણે સમાજમાં, સંસારમાં રહીએ છીએ, બોલવા ચાલવાની ભાષા એવી. ચાલ હવે આગળ વધીએ. ચાલો તો વસ્તુત્વ ગુણને આપણે જોયું. વસ્તુત્વ ગુણ જાણવાથી બીજા શું ફાયદા? કે આપણી જીવની કરતા બુદ્ધિનો અભાવ થાય છે. કે જીવનું કાર્ય જાણવા દેખવાનું છે તો કોઈ પરપદાર્થનું કાર્ય જીવ કરી શકતો નથી. મારા રાગ દ્વેષના ભાવ જે છે એ તો મારી સત્તામાં છે ને, તો એ તો મારે કારણે થાય છે કે નહીં? બોલો, મારા રાગ દ્વેષના ભાવ મારે કારણે થાય છે કે નહીં? સંજીવભાઈ હા કે ના? અહીંયા તો ક્યાં બીજા દ્રવ્યની વાત છે? જીવનો ગુસ્સો, મને ગુસ્સો આવ્યો તો એ ગુસ્સો નો કરતા હું છું કે નહીં? મારા તો પ્રશ્ન એ ચાલો આપડે પોલ લેવો પડશે કેમ કે અડધા હા કે છે અડધા ના. કેટલા લોકો હા કે છે? ઓકે, વેરી ગુડ. કેટલા લોકો નથી એમ કે છે? અને બાકીના લોકો? જે દ્રવ્યમાં એના જે ગુણો છે એ ગુણો ની પર્યાય, એ પર્યાય નો કરતા કોણ? એ દ્રવ્ય પોતે ને, બરાબર કે નહીં? તો જે રાગ દ્વેષ ના ભાવ છે એ કયા ગુણ ની પર્યાય છે? ચારિત્ર ગુણ. ચારિત્ર ગુણ કયા દ્રવ્ય નો ગુણ છે? જીવ દ્રવ્ય. તો ચારિત્ર ગુણ ની પર્યાય નો કરતા કોણ? જીવ દ્રવ્ય થયું કે નહીં? એ રાગ દ્વેષ ના ભાવ, એટલે રાગ દ્વેષ એટલે સિમ્પલ આપણી ભાષામાં કે ભાઈ આપણને કોઈના પર ગુસ્સો આવી ગયો, રસ્તે ચાલતા હોઈએ અને ઓલો ગાડી વાળો ધૂમ લઈને જાય અને બધું પાણી આપણા પર ઉડાવે, હા, તો આપણને શું થાય? એના પર ગુસ્સો આવે કે નહીં? તો હવે એના પર જે ગુસ્સો આવ્યો એનું કારણ કોણ? એ ગાડી વાળો કે આપણે પોતે? બંને નો કહેવાય. એનું કારણ આપણે પોતે. એને પુશ કર્યું કે એની ગાડી જવી. હવે એને કારણે પાણી ઉડવું, એમાં તો અનેક પરમાણુઓનું કાર્ય છે ને. હવે એ પરમાણુના કાર્ય માટે આપણે કોને જવાબદાર ઠેરવશું? એ પાણીને, ચોલા ટાયર્સ ને, કે ગાડીને? અહીંયા એ જ કહું છું ને, એક દ્રવ્ય અને બીજું દ્રવ્ય સ્વતંત્ર છે. તો એ ડ્રાઈવર જે છે એને તો શું વિચાર કર્યો કે ભાઈ મારે ગાડી ચલાવવી છે. હવે મને કે એઝ અ ડ્રાઈવર, વેન યુ આર ડ્રાઈવિંગ, તો આપણો એટલો કંટ્રોલ ઓલવેઝ રહે છે કે ભાઈ મારે કયા પોટોલ થી બચવું છે, કે કઈ જગ્યાએ ફાસ્ટ જવું છે, કઈ જગ્યાએ સ્લો જવું છે, ભાઈ બીજાનું પાણી ના ઉડે, આપણો એટલો કંટ્રોલ રહી જ નથી શકતો. કેમ કે એટ ધ સ્પર ઓફ ધ મુમેન્ટ કેટલી બધી વસ્તુ છે. રિક્ષાવાળા ક્યાં ક્યાં કરતા હોય છે, પછી અહીંયાથી ખૂબ વરસાદ પડતો હોય, વિઝિબિલિટી ન હોય, ક્યાંક પાણી ભરાયેલું હોય, ક્યાંક ન હોય, ક્યાંક બધું પોટોલ હોય, આપણને ખબર જ ન પડે, ખબર ને, ખ્યાલ આવે છે કે? અને એમાં જે પેડેસ્ટ્રિયન હોય એ તો ગમે ત્યાં ક્રોસ કરી નાખે ને, એને તો કઈ લાગતું હોય, એને કોઈ સિગ્નલ બાધક નથી, બરાબર કે નહીં? તો ગાડી વાળાનો પણ દોષ નથી, કેમ કે ક્યાં ક્યાં ધ્યાન રાખે. અને ચાલવા વાળાનો એ દોષ નથી, કેમ કે ભાઈ બધે પાણી છે ચાલે ક્યાં? એને તો જ્યાં રસ્તો મળે એ તો આમ તેમ ગમે ત્યાં જાય કે નહીં? કે એ થોડી પોટોલમાં જવાનો ચાલવા વાળો, બરાબર છે કે નહીં? તો દોષ આમાં કોઈનો નહીં. એવું નહીં, સિચ્યુએશનલ પ્રમાણે જોવું પડે ને, સિચ્યુએશન પ્રમાણે જોવું પડે કે ડ્રાઈવરે શું કરવાની ટ્રાય કરી અને કોને બચવાની
કરી.
હા, એટલે અહીંયા પોઈન્ટ એ છે કે એ ટાઈમે એ જાતની જ બધી ક્રિયાઓ થવાની હતી. તો એ પાણી ઉડ્યું. તો હવે અહીંયા આપણે ચર્ચા શું હતી કે એ વખતે ગુસ્સો આપણને આવ્યો તો એનો કરતા કોણ? એનો કરતા આપણે પોતે. એટલે એ કહેવાનો મતલબ શું છે? જીવના કોઈ પણ સમયના રાગ દ્વેષના પરિણામ થાય છે તો એનો કરતા જીવ પોતે જ છે. આપણને ગુસ્સો આવે કે આપણને બહુ ગ્રીડ ના ભાવ થાય છે, લોભ ના, કે આપણને બહુ ઈગો માન ના ભાવ થાય છે, કે કોઈના પ્રત્યે માયાચારી કરવાનો ભાવ થાય છે, એ બધા ભાવનો કરતા જીવ પોતે. પેલા ઓનરશીપ તો લઈએ કે ભાઈ ના ખરાબ ભાવ હું પોતે કરું છું, તો એને દૂર કરવાની ટ્રાય કરશું ને. તો હવે આપણને જો એક કોગ્નિઝન્સ આવે કે નહીં આ ગુસ્સાનો ભાવ મને આવી ગયો, અરે વરસ બોલા બિચારાનો શું પડે, એ આટલા વરસાદમાં એ ચલાવે છે, કઈ કઈ સમજો. તો જીવ જ્યાં આવો વિચાર કરે છે તો ઓલા ગુસ્સાના પરિણામથી પાછો હટી શકે છે અને એક ક્ષમતાના ભાવ રાખી શકે. ચાલો, તો વસ્તુત્વ ગુણને કારણે જ્યાં જીવ આવો એક સુવ્યવસ્થિત વિચાર કરે તો એ કોઈ પણ આવી રીતના ઝઘડા બગડાના પરિણામ અવોઈડ કરી શકે. ચાલો આગળ વધીએ. હવે સમ્યક દર્શનની પ્રાપ્તિ કોણ કરી શકે છે? જીવ પોતે. તો સમ્યક દર્શન એ કયા ગુણની પર્યાય છે? શ્રદ્ધા ગુણની પર્યાય. શ્રદ્ધા ગુણની પર્યાય હોવાને કારણે જીવનું પોતાનું કાર્ય છે માટે પોતે પ્રગટ કરી શકે છે. આપણને કન્ફ્યુઝન શું થઈ જાય? સમય સારાથી શાસ્ત્રો માં એમ કીધું છે કે ભાઈ રાગ દ્વેષ નો કરતા જીવ નથી, કોણ છે? કર્મ છે. પણ શું કામ એમ કીધું કે ત્યાં તો જીવને પોતાના દોષોથી દૂર હટાવીને જે પોતાનું શુદ્ધ આત્મા છે એનું પહેલા એક વિઝન તો ક્રિએટ કરે, કે ઓબ્જેક્ટિવ બીજું છે. જેવી રીતના આપણને પિમ્પલ થયું હોય તો પિમ્પલ કોને થયું? મને જ થયું ને, કઈ તમને થોડું થયું? મારા મોઢા પર છે તો કોને થયું? અરે મને જ થયું છે. તો દૂર કરવાની એફર્ટ કોને કરવી પડશે? મારે જ કરવી પડશે ને. ઓકે, તો દેટ ઇઝ વન એંગલ ઓફ સીઇંગ. તો જયારે પહેલા એક કોગ્નિઝન્સ તો આવે કે અરે મને થયું છે, મારે જ દૂર કરવું પડશે, તો કોઈ એફર્ટ પણ કરશે. પણ હવે એક સેકન્ડ એંગલ શું છે કે જ્યાં પિમ્પલ છે પણ ન હોત તો કેવું દેખાશે એનું એક પિક્ચર તો હોવું જોઈએ ને, કે પિમ્પલ વગરનો માણસ કેવો દેખાશે? કે જો ઈ જ ખબર નથી તો એને ક્યોર કરીને શું બેનિફિટ થશે કેવી રીતે ખબર પડે? એટલે બીજો એંગલ શું કે છે કે અરે આ પિમ્પલ તને નથી કહ્યું, ભૂલી જાય, એ તો ખાલી ઉપર ઉપર છે, તને નથી કહ્યું. સમજે ને? એક બાજુ પ્રવચન સાર માં શું કે છે, જીવના દરેક વિભાવ ભાવનો કરતા જીવ પોતે. અને પછી બીજી બાજુ સમયસાર માં શું કે છે કે ભાઈ જીવની પર્યાય માત્ર નો કરતા જીવ નથી. જીવનું જ્ઞાન જે થાય છે ને, વિકલ્પો થાય છે, વિકલ્પો નો કરતા પણ જીવ નથી. ચાલો કહેવાનો એંગલ બીજો છે, એટલે જે સ્વાધ્યાયકારો છે એના માટે ક્લેરિફિકેશન થઈ ગયું. આગળ વધીએ. દ્રવ્ય સ્વરૂપ આપણે લાસ્ટ ટાઈમ જોઈ લીધું હતું પણ ફરીથી જોઈએ છે. દ્રવ્યત્વ ગુણ કોને કહેવાય છે? જે શક્તિને કારણે દ્રવ્યની અવસ્થા નિરંતર બદલતી રહે તેને દ્રવ્યત્વ ગુણ કહે છે. એટલે દરેક દ્રવ્ય એનું પ્રેઝન્ટ ફોર્મ જે છે એ નિરંતર બદલાયા કરે છે. આપણે જોઈએ છે કે નહીં, આપણે આ શરીર યંગ માંથી ઓલ્ડ થાય છે કે નહીં, આ ફોન લીધા હોય તો એ ડેપ્રિશિએટ થાય છે કે નહીં, તો એની પર્યાયો ચેન્જ થયા કરે છે ને. ઓકે, હવે આ જાણવાથી શું લાભ? જો પહેલો પોઈન્ટ, અનાદિ અનંત છે દરેક દ્રવ્ય, અનાદિ અનંત છે તો પણ કાયમ બદલાય છે. તો કોન્ટ્રાડિક્ટ કરીને ઇટ ઇઝ આઈરોનિકલ કે હાઉ કેન ઇટ બી કે એક વસ્તુ અનાદિ અનંત પણ છે અને બદલાય પણ છે. પણ હા, દરેકે દરેક વસ્તુનું સ્વરૂપ આવું જ છે. કેવું છે કે આ જે એટમ્સ અને મોલેક્યુલ્સ છે ને જેનાથી માઇક બનેલા છે, એઝ અ એટમ્સ અને મોલેક્યુલ્સ તો ક્યારેય એનો નાશ થતો નથી. તો કેવા છે? અનાદિ અનંત છે, અનાદિ અનંત છે ને. પણ અત્યારના વર્તમાનમાં આ પર્યાયમાં છે, પછી પર્યાય બદલાઈને કોઈ બીજી પર્યાયમાં જશે, કોઈ ત્રીજી પર્યાયમાં જશે, તો એની વર્તમાન અવસ્થા બદલાયા છે. આગળ, મારી પર્યાય કોઈ બદલી શકતું નથી. કેમ બદલી શકતું નથી? વસ્તુત્વ ગુણને કારણે દરેક દ્રવ્ય પોતાની વર્તમાન પર્યાય કરવા માટે સમર્થ છે કે નહીં? પોતાના અર્થક્રિયા પ્રયોજનભૂત ક્રિયા પ્રમાણે. પણ દ્રવ્યત્વ ગુણને કારણે પર્યાય બદલાઈ જાય છે, તો નવે સમયે પર્યાય કોણ કરશે? પાછું પોતે જ કરશે ને. દરેકે દરેક સમય પોતાની પર્યાયનો સર્જન કરનાર કોણ? તો દ્રવ્ય પોતે. આજે જ અમારે ત્યાં બીજે ચર્ચા થતી હતી કે ભાઈ જ્ઞાનાવરણ કર્મ શું કરે છે? જ્ઞાનને આવરે છે. અચ્છા, જ્ઞાન ગુણને જ આવરી લે છે, તો જ્ઞાન ગુણની જે વર્તમાન અવસ્થા એની વર્તમાન પર્યાય એને આવરે. જ્ઞાન ગુણ શું કહે છે? કે જીવમાં જાણવાની શક્તિ એને જ્ઞાન ગુણ કહે. તો શક્તિ તો ત્રણે કાળ રહે છે ને, પણ અત્યારમાં શું જાણે છે, કેટલું જાણે છે? તો અત્યારના આ બુક વાંચીએ છે, આ અવાજ સાંભળીએ છે, હવા ફીલ કરીએ છીએ, તો આપણું જ્ઞાન એ જાણે છે. બરાબર, તો જ્ઞાનાવરણ નો જેટલો ઉદય છે એની સામે એટલું જ્ઞાન અવરાયું છે. કેમ આપણને કોઈને ચાઇનીઝ લેંગ્વેજ આવડે છે? કેમ નથી આવડતી? કેમ કે એ જાતનો જ્ઞાનાવરણ નો ઉદય છે, બરાબર. પણ એમ કહેવાની એક પ્રથા છે, એ કહેવાની સ્ટાઇલ છે. કઈ પેલા પરમાણુ આવીને સાચે જીવના જ્ઞાન ને ઘાતે છે? પરમાણુ આવીને કઈ નોક નોક જીવ હું આવ્યો છું ચાલ તારા જ્ઞાન ને એવું કે છે? ના, દરેકે દરેક દ્રવ્ય પોત પોતાનું કાર્ય કરે છે અને પોતાની પર્યાય નું સર્જન એ દ્રવ્ય પોતે કરે છે. પણ ત્યાં જે બીજો જણ હાજર હોય તો એને એનો નિમિત્ત કહેવાય છે, એના ઉપર આરોપ અપાય છે. તો અહિયાં કેવું છે કે જ્યાં જ્યાં જ્ઞાન નો જેટલો જ્ઞાન નો ઉઘાડ તો બાકીનું જેટલું જ્ઞાન છે એટલા કર્મ નો ઉદય. એટલે એના પર આરોપ અપાય છે કે આ કર્મ એ જ્ઞાન ને આવડી છે. ખ્યાલ આવે ને? ચાલો આગળ. આપણે લાસ્ટ ટાઈમ એ પણ જોયું હતું, જે આમાં નથી લખ્યું, કે ભાઈ દરેકે દરેક પર્યાય બદલાયા કરે છે કે નહીં. તો બદલાયા કરે છે તો જે ગમતી પર્યાય હોય મારે રાખી મૂકવી છે, અને ન ગમતી પર્યાય હોય ન આવે, હું હંમેશા યંગ જ રહું, મારી સ્કિન ઓલવેઝ બ્રાઇટ જ રહે, તો એ આપણી હાથની વાત નથી. કેમ કે દરેકે દરેક પર્યાય બદલાયા કરે છે, તો એ જાતના પરિણામ પણ બદલાયા કરે છે. અચ્છા, તો ખરાબ વસ્તુ સારી વસ્તુ જો વહી જાય છે તો ખરાબ પણ હંમેશા રહે છે? નહીં. કોઈ રોગ થયો તો હંમેશા રહેવાનો છે? નહીં, એ પણ વયો જાય છે અને નવી પર્યાય નું સર્જન થાય છે. અચ્છા, વેન વી આર ઓન ધ ડેથ બેડ તો શું થાય, કેવી રીતના વિચાર કરવો? શરીરમાં આટલા રોગ ભરાઈ ગયા છે, એટલે સપોઝ કેન્સર કોઈને થયું તો રિવર્સિબલ છે કે ભાઈ આવી ગયું તો વયું પણ જશે ને, એમાં શું પ્રોબ્લેમ? ત્યારે કોઈને ટ્યુમર ફોર્મ થાય, કોઈ છે મેડિકલ પ્રોફેશનલ આમાં, કોઈને ટ્યુમર ફોર્મ થાય તો ઓટોમેટિકલી ડિઝોલ્વ થઈ જાય છે પાછું? ના. તો મેડિકલી આપણે શું કરીએ છીએ, કાં તો એને સર્જરી કરીને કાઢી લઈએ, કાં તો ઓલા રેડિયેશનથી કે કેમોથેરાપીથી એ સેલ્સને આપણે મારી નાખીએ. તો હવે મરણ કાળે તો અનેક બીમારીઓ આવી ગઈ છે, તો એ કઈ રિવર્સેબલ થોડી જ, કઈ ભય થોડી જશે. તો તમે કહેજો દ્રવ્ય તો ગુંડી ફરી બદલાઈ જાય છે, તો ત્યારે કેવી રીતના વિચાર કરવો? ત્યારે એવી રીતના વિચાર કરો કે ભાઈ જીવ કેવો છે, અનાદિ અનંત છે. આ તો વર્તમાનમાં આ પર્યાયમાં એક ટેમ્પરરી એક હોટેલમાં રહેતા હોય ને એવી રીતના આ પર્યાયમાં આપણે રહીએ છીએ. જ્યાં ચેકઆઉટ કરવાનો ટાઈમ થાય તો શું આપણો જ નાશ થઈ જાય છે? ના, અહીંથી ચેકઆઉટ કરીને કોઈ બીજી જગ્યાએ ચેક ઇન કરીએ છીએ. એવી જ રીતે મરણ સમયે આ ગતિમાંથી ચેકઆઉટ કરવાનો ટાઈમ છે તો કોઈ બીજી ગતિમાં ચેક ઇન કરશું. એટલે દુઃખી થવાનું તો કઈ કારણ નથી, પણ હા, જો આખી જિંદગીમાં કઈ સારા કાર્ય ન કર્યા હોય તો અહીંયાથી ફર્ધર કુગતિમાં જવાનો વારો આવે, જ્યાં આપણને હવે એટલું જ્ઞાન પણ નહીં હોય, કઈ સમજવાની શક્તિ નહીં હોય, કઈ વાંચવા કરવાની યોગ્યતા નહીં હોય, તો ત્યારે ધર્મનો લાભ કેવી રીતના લેશું? એ જાતનો ત્યારે ખેદ થવા કરતા પહેલેથી જ સમજીને અત્યારથી જ વાંચવા કરવાનું કાર્ય કરવું જોઈએ. એટલે પછી ત્યારે શું કરી શકાય કે જે વાંચ્યું હોય એને ફરીથી યાદ કરી શકાય, સમજાય ને? ચાલો આગળ વધીએ. હવે આજનો આપણો ટોપિક છે પ્રમેયત્વ ગુણ. પ્રમેયત્વ ગુણ કોને કહેવાય? જે શક્તિને કારણે દરેક દ્રવ્ય કોઈ ના કોઈ જ્ઞાન નો વિષય બને, અથવા તો દ્રવ્યમાં કોઈને ને કોઈને જણાવવાની યોગ્યતા હોય તેને પ્રમેયત્વ ગુણ કહે છે. જો પેજ નંબર 39, ક્વેશ્ચન નંબર 111, પ્રમેયત્વ ગુણ કોને કહે છે? જે શક્તિ ને કારણે, બધા મહી સાથે બોલો, જે શક્તિ ને કારણે દ્રવ્ય કોઈ ને કોઈ જ્ઞાન નો વિષય હોય તેને પ્રમેયત્વ ગુણ કહે છે. દરેક દ્રવ્ય માં કોઈને ને કોઈને જણાવવાની યોગ્યતા છે. સમજો, આપણે એક બિલ્ડિંગ માં રહીએ છીએ, વિચરણ એક ફ્લોરી બિલ્ડિંગ, એક ફ્લોર માં આપણે ક્યાં રહીએ છીએ? લેટ્સ સે સેવન્થ ફ્લોર. સેવન્થ ફ્લોર માં આપણે રહીએ છીએ. હવે આપણી ઉપર કોણ રહે છે? તો એક ફ્લોર માં જે પણ રહે છે એ રહે છે. અને આપણી નીચે માં કોણ રહે છે? તો જે બાકીના લોકો રહે છે. હવે હું એઝ અ ગેસ્ટ તમારા ઘરે આવ્યો, તો તમારા બિલ્ડિંગ માં ઉપર કોણ રહે છે? મને શું ખબર? મને ખબર છે? નથી ખબર. તમારા ઘરમાં કોણ રહે છે? હા, એ તો મને ખબર છે, કેમ કે દેખાય છે. દેખાય છે ને, હું તમારા ઘરે આવ્યો છું તો દેખાય છે, હા ભાઈ આ બધા લોકો અહીંયા રહે છે. હવે તમારા બિલ્ડિંગ માં નીચે કોણ રહે છે? મને શું ખબર? મને કેમ નથી ખબર? કેમ કે મારું જ્ઞાન કેટલું સીમિત છે, કે આ ઘર પૂરતું સીમિત છે. મને આ ઘરમાં જેટલા લોકો છે એટલા દેખાય. પણ જે તમે જે બિલ્ડિંગ માં રહો છો, તો તમે તો આવતા જતા બધા લોકોને જુઓ છો કે નહીં? ઉપર કોણ રહે છે, નીચે કોણ રહે છે, આપણે ઓળખાણ કરીને આપણને ખબર છે કે નહીં? તો આખા બિલ્ડિંગ માં કેટલા લોકો રહે છે, તો તમે શું કરો? ફર્સ્ટ ફ્લોર પર 4, સેકન્ડ ફ્લોર પર 5, થર્ડ ફ્લોર પર 8, એમ કરતા કરતા આખા બિલ્ડિંગ માં કેટલા? 50 લોકો રહે. 50 લોકો રહે, તમને ખબર પડી ને? ઓકે. હવે સપોઝ તમારા ઘરમાં કેટલા કબાટ છે, તો કે આપણને ખબર છે ને, આપણે દરેક રૂમ માં જઈને કાઉન્ટ કરી શકીએ, આ રૂમ માં એક, આ રૂમ માં બે, આ રૂમ માં એક, ટોટલ કેટલા? 5. આખા બિલ્ડિંગ માં કેટલા કબાટ છે એ તો આપણને ખબર નથી. અરે તમે ઈ બિલ્ડિંગ માં રહો છો, તમને નથી ખબર? હા ભાઈ નથી ખબર. કેવી રીતના ખબર હોય? કેમ? કેમકે આપણે ક્યાંય દરેક રૂમ માં જઈને ગણવા નથી ગયા, નથી ગયા ને. તો 6 ફ્લોર પર કેટલા કબાટ છે? ભાઈ જે ઈ ઘર માં રહે છે એને ખબર હશે. કેમ? કેમ કે ઈ જઈને જાણી શકે છે કે નહીં? કહેવાનો પોઈન્ટ શું છે કે આપણા છે દ્રવ્ય માં કેટલા દ્રવ્ય છે, આખા લોક માં કેટલા દ્રવ્ય છે, કેવી રીતના ખબર? તમે કાઉન્ટ કરવા ગયા છો? તમારા જ્ઞાન માં જણાય છે? તમારા જ્ઞાન માં તો નથી જણાતા. આપણને તો કેટલું જણાય છે? આપણી આજુબાજુ દેખાય છે અહીંયા કેટલા લોકો છે, તો કાઉન્ટ કરી શકે કે ચલો કદાચ 7500 લોકો છે. તો આખા વિશ્વમાં કેટલા જીવ છે? બસ 7500 હશે, એનાથી વધારે શું હોય નહીં. કેમ? અરે અહીંયા આપણને આટલા જણાય છે, પણ સપોઝ જુ બીચ પર અત્યાર ના જઈએ, તો જુ બીચ પર પણ 10-50 લોકો નાતા હશે ને વરસાદમાં. તો એ કોને જણાશે? કે જે ત્યાં રહેતું હશે, ઓલો 6 ફ્લોર વાળો એના ઘરના કબાટ જોઈ શકે. એવી રીતના જે ત્યાં રહેતું હશે, જે ત્યાં હશે આજુબાજુના લોકો જાણી શકે. આજે દેવલોકમાં કેટલા દેવ છે? જે ત્યાં રહેતું હશે એ ત્યાં કાઉન્ટ કરી શકતું હશે, બરાબર ને? પણ જો કોઈ એક જીવ એવો ન હોય કે જે ત્યાંનું પણ જાણે, અહીંયાનું પણ જાણે અને નરકનું પણ જાણે, તો આપણને ખબર જ ન પડે કે વિશ્વમાં કેટલા દ્રવ્ય છે. ખ્યાલ આવે છે? આપણે વિશ્વમાં 6 દ્રવ્ય છે કેવી રીતના કહીએ છીએ માસા? એ તો ભાઈ બુકમાં લખ્યું છે એટલે આપણે કહીએ છીએ. બાકી એના સિવાય આપણને કેવી રીતના ખબર કે 6 જ છે, 7 નથી, 8 નથી? ખ્યાલ આવે છે? કહેવાનો મતલબ શું છે કે વિશ્વમાં જેટલાય દ્રવ્ય છે એ બધામાં કોઈક ને કોઈક ને જણાવવાની યોગ્યતા છે. કોઈક ને તો છે, પણ સમજો એક જીવ એવું ન હોય જે બધી જ વસ્તુને જાણીને એને સમરાઈઝ કરીને આપણને કે, જેવી રીતના હું તમારા ઘરે આવ્યો તો મને તમારા ઘરના પાંચ લોકો ખબર છે, પણ હું તમને ન પૂછું અને તમે મને કહો કે ભાઈ આ બિલ્ડિંગમાં 50 લોકો રહે તો મને કેવી રીતના ખબર પડે, ન ખબર પડે ને. તો આનાથી પ્રૂવ શું થાય છે, આનાથી પ્રૂવ એમ થાય છે કે વિશ્વમાં એવું કોઈ જીવ અથવા એવું કોઈ જ્ઞાન કે જે સમસ્ત વિશ્વની બધી જ વસ્તુને જાણે છે એ હોવું જ જોઈએ, એવું કોઈ જ્ઞાન હોવું જ જોઈએ જે બધી જ વસ્તુને જાણીને એમ કે છે કે ભાઈ આ વિશ્વમાં મેં બધા જ જાણી લીધું, આખા કોર્નર કોર્નર બધા જ ચેક કરી લીધા, ટોટલ કાઉન્ટ કરવા જઈએ તો અનંત જીવો છે, અનંતાનંદ પુદ્ગલ પરમાણુઓ છે આદિ આદિ, પણ કેટેગરી કરવા જઈએ તો 6 જ પ્રકારના દ્રવ્ય છે. અચ્છા સપોઝ આજે છે 100 યર્સ પહેલા 7 હોત તો અથવા 100 યર્સ પછી 5 જ થઈ જશે તો અસ્તિત્વ ગુણ ને કારણે કોઈ દ્રવ્ય વધતું નથી કે કોઈ દ્રવ્ય ઘટતું નથી. પણ અહીંયા મારે બીજો પોઈન્ટ કેવો છે, તો કોઈ જીવ એવું પણ હોવું જોઈએ ને કે જેને ભૂતકાળનું બધું એનાલાઇઝ કરી લીધું અને ભવિષ્યનું બધું એનાલાઇઝ કરી લીધું અને પછી કહે છે કે ના અમે બધું જ જાણી લીધું અને એના પછી પણ આઈ કેન સે કોન્ફિડન્ટલી શું કે આ વિશ્વમાં 6 જ દ્રવ્ય છે. તો આનાથી આ પ્રમેય તો ગુણથી શું પ્રૂવ થાય છે કે વિશ્વમાં સર્વજ્ઞ જેવી કોઈ સત્તા છે ને, અને શું કહેવાય સર્વજ્ઞની સામાન્ય સિદ્ધિ. સામાન્ય સિદ્ધિ એટલે કે આપણે કઈ પર્ટિક્યુલર પર્સન સર્વજ્ઞ છે એની વાત હમણાં નથી કરતા કે મહાવીર ભગવાન સર્વજ્ઞ છે કે નહીં, ભાઈ દેટ ઇઝ અ સેપરેટ ટોપિક. હમણાં તેની વાત કરીએ છીએ કે સામાન્ય રીતે ઇન જનરલ આ યુનિવર્સમાં એવું કોઈ જીવ હોવું જ જોઈએ કે જે ભૂત ભવિષ્ય વર્તમાન અને આખા લોકાલોકનું બધું જ જાણીને એમ કહી શકે કે ભાઈ આ વિશ્વમાં આટલા જ દ્રવ્ય છે. સમજાય છે બધાને? માનો જો પાક્કું. ઓકે, હવે જો સર્વજ્ઞ ભગવાનની સિદ્ધિ થઈ, જો સર્વજ્ઞ છે તો આગળનો ટોપિક ઉભો થાય છે કે જો સર્વજ્ઞ છે અને એને જો ભૂત વર્તમાન ભવિષ્ય બધું જ જાણીને એમ કીધું કે આ પણ 6 જ છે, ભૂત ભવિષ્યમાં પણ 6 છે ને હમણાં પણ 6 છે, તો એનો મતલબ એને કોઈ એક પર્ટિક્યુલર દ્રવ્યને પણ ટ્રેક કર્યું હશે ને કે આ પર્ટિક્યુલર જીવ હમણાં અહીંયા છે એ પહેલા ક્યાં હતો, પછી ક્યાં હશે, કેમ કે કાઉન્ટ કરવા સર્વજ્ઞ ભગવાને કાઉન્ટ કરીને કીધું ને અનંત જીવો છે, તો અનંતમાંથી આ પર્ટિક્યુલર જીવ ક્યાં આવ્યો અને ક્યાંથી ક્યાં ગયો એ પણ એમના જ્ઞાનમાં આવ્યું હોવું જોઈએ કે નહીં, અને જો આવ્યું હોય તો એનો મતલબ મારી તો બધી પર્યાયો ફિક્સ થઈ ગઈ કે નહીં, ભૂતકાળની પર્યાયો અને ભવિષ્યકાળની પર્યાયો, કેમ કે સર્વજ્ઞ ભગવાને તો જાણી લીધું કે સમજો આજથી 10 સાગર પછી આ જીવ મોક્ષે જવાનો છે, તો સર્વજ્ઞ ભગવાને જો જાણી લીધું તો પછી હું એફર્ટ કરીને ના ના હું તો નેક્સ્ટ વોમાં જો મોક્ષે જઈશ, એવું કેવી રીતના પોસિબલ બને? બોલો બોલો. ના ના એમ નહીં, એમ તમે જમ્પ નહીં મારો. તો સર્વજ્ઞ જાણ્યું છે ને, આપણે ક્યાં જાણ્યું છે? તો આપણે નથી જાણ્યું તો હવે શું કરવું? હાથ પર હાથ બેઠા રહેશું, કઈક તો કરશું ને. ભૂખ લાગશે તો ભાઈ સર્વજ્ઞ ભગવાને જાણ્યું હતું ત્યારે જમવાનું મળશે, એમ કરીને બેઠા રહીએ છે ના? તો મહેનત પૂર્વક ઘરે જશું, ભાઈ જમવાનું બનાવશું તો મળશે કે નહીં? અને જમવાનું બનાવશો અને સમજો એમાં પડી ગયું જમવાનું તો શું કરશો? તો ભાઈ બહારથી ઓર્ડર કરો કે ભાઈ આજે જવા દો, આજે ભૂખ્યા જ રહેવું પડશે, તો સર્વજ્ઞ ભગવાને જાણ્યો હતું કે નહીં કે તમને જમવા નહીં મળે? ખ્યાલ આવે છે કે એમ નથી, જીવ નો પુરુષાર્થ ઉડતો નથી, પણ આનાથી શું થાય છે, આનાથી જીવ ની જે આકુરતા ના ભાવ છે એ બધા દૂર થાય. જીવ ની આકુરતા દૂર થતા હવે બચ્યું શું કરવા માટે? કે સમજો આપણે કઈ ધર્મ ના ભાવ કે ભાઈ મારો મોક્ષ ક્યારે થશે, તો સર્વજ્ઞ જાણ્યું હશે ક્યારે થશે, તો ભણવાના ભાવ કે બિઝનેસ ના ભાવ એમાં પણ હવે કોઈ પર્ટિક્યુલર બિઝનેસ મળશે કે નહીં, તો સર્વજ્ઞ જાણ્યું હશે ત્યારે મળશે કે નહીં? સમજાય છે કે નહીં? આજે હું મારું પોતાનું એક્ઝામ્પલ આપું. અમારે વખતે 12th પછી પેલું એન્ટ્રન્સ એક્ઝામ હતી, સીઈટી ને બધું હોય ને, તો ત્યારે અમારે ત્યાં એવું હતું. એટલે મારા યર માં જસ્ટ ઇન્ટ્રોડ્યુસ થઈ ગયું, તો અમારે પીસીએમ પીસીબી એ બધું નહોતું. એટલે જયારે ભણતા હતા ત્યારે હતું, એટલે બહુ મહેનત કરી, બહુ મહેનત. પછી ગવર્મેન્ટે નવો રૂલ કાઢ્યો કે ભાઈ ના, હવે એન્ટ્રન્સ એક્ઝામ પણ, તો હવે આ પણ આપવી પડશે. તો હવે માર્ક્સ આવ્યા જે પણ આવ્યા, હવે એન્જિનિયર થવું કે ડોક્ટર થવું શું કરવું, એવું કઈ ડિસિઝન હતું નહીં ત્યારે. એટલું વિઝન પણ ક્યાં હતું કે શું કરવું છે, અહીંયા ગયા ને અહીંયા ગયા, અને પછી એક જગ્યાએ મળ્યું ને એક જગ્યાએ ન મળ્યું. તો સર્વજ્ઞ ભગવાન ને ખબર હતી કે નહીં કે ભાઈ ક્યાં મળશે ને તમે ઇવેન્ચ્યુઅલી શું ભણશો અને આગળ જઈને શું કરશો, અને એ બધું સર્વજ્ઞ ભગવાન ને ખબર હતી કે નહીં? પણ એ ખબર હતી એનો મતલબ શું આપણે મહેનત કરવી છોડી દેવી? ના, એમ નથી. કેમ કે આપણે મહેનત કરીએ છીએ તો એનું ફળ મળે છે, પણ એનું ફળ ક્યારે મળે છે, કઈ જાતનું મળે છે, મળશે કે નહીં મળે, એમાં તો હજી સર્વજ્ઞ ભગવાન ને જાણવાની છૂટ છે કે નહીં? ખ્યાલ આવે છે? ઓકે, તો વાત શું ચાલે છે? પ્રમેયત્વ ગુણ ને કારણે દરેકે દરેક દ્રવ્યમાં કોઈને કોઈને જણાવવાની યોગ્યતા છે, અને જો એને જણાવવાની યોગ્યતા છે તો એનો મતલબ એવું કોઈ જીવ હોવું જોઈએ કે જે બધું જ જાણવામાં સક્ષમ છે. માટે સર્વજ્ઞ ભગવાનની હયાતી છે એ પ્રૂવ થાય. સર્વજ્ઞની હયાતી છે તો ક્રમબદ્ધ પ્રૂવ થાય છે. ક્રમબદ્ધ પ્રૂવ થાય છે તો જીવને પુરુષાર્થ હવે શું કરવાનો રહ્યો? કે બસ જાણતા દેખતા રહો જીવનું કામ. જીવના ગુણો શું છે? જ્ઞાન દર્શન સુખ આનંદ. તો જાણો દેખો આનંદ કરો. તો જીવને જ્યાં પર પદાર્થનું કઈ કરતા પણ રહ્યું નહીં, વસ્તુત્વ ગુણને કારણે દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય કરે છે, દ્રવ્યત્વ ગુણને કારણે પોતપોતાની રીતે પરિણમે છે, અને મારા જ્ઞાનમાં જણાય છે. જ્ઞાનમાં જણાતું હોવાને કારણે આપણે મિથ્યા માન્યતાથી શું માની લીધું કે મેં કહ્યું, પણ એની બદલે જ્યાં આ સામાન્ય ગુણોને સમજીને હવે મારું કઈ કરતા પણ રહ્યું નહીં, તો મારું કાર્ય શું રહ્યું? કે બસ જ્ઞાતા દ્રષ્ટા રહો, એને જાણતા દેખતા રહો. તો જાણતા દેખતા રહો એટલે શું? તો હવે આ બધું જાણીએ જ તો છે, તો એમાં શું કરવાનું? થોડું ડ્રાય ડ્રાય લાગે ના શું, તો જાણીએ જ છે એમાં શું કરવાનું? પણ એમ નહીં, આ જાણીએ છે તો આપણું નજર ક્યાં છે? ત્યારે જો કેટલું સરસ ઝુમ્મર છે, કેટલી સરસ લાઇટિંગ છે, આ કેટલું સરસ મંદિર છે, અરે નજર બહાર છે, કેટલું સરસ જ્ઞાન છે, એમ કેમ ન નજર જતી? કે આપણે સપોઝ કોઈ કોમ્પ્લેક્સ કોઈ પ્રોબ્લેમ મેથેમેટિક્સમાં સોલ્વ કર્યો, અથવા કોઈ મૂવી જોયું જેમાં બહુ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ હતા, અને વી ગોટ વેરી એક્સાઇટેડ કે વાઉ શું મૂવી હતું, અરે શું મૂવી હતો નહીં, એને જાણવાનું જ્ઞાનની તાકાત મારામાં છે કે નહીં? તો શું સરસ જણાયું ત્યારે એમ આપણને કેમ ફીલ ન થતું? ખ્યાલ આવે છે? આ નજર જે આપણી બહાર તરફ હતી, આ સામાન્ય ગુણોને જાણીને નજર આત્મા તરફ આવે છે, અને જ્યાં પોતા તરફ આવે છે ત્યાં જીવને આત્મા આત્મિક આનંદનો અનુભવ થાય છે. એટલે શું? કે પહેલા આપણા આનંદ કેવા હતા? ત્યારે યાર આજે ઘરે જઈને સરસ ઘરમાં ગરમ કંઈક જમવાનું મળી જાય તો મજા આવી જાય. તો આપણો આનંદ કેવા હતો પહેલા? એ ગરમ ટેમ્પરેચરમાં, અથવા તો એક સ્વીટ કે સાવર કે ચીક્કુ કે જેને જેવું ભાવતું હોય એવા ટેસ્ટમાં, પણ એક ટેસ્ટ અને એક ગરમ ટેમ્પરેચર એ પદાર્થ ના છે કે જાણ્યું કોને? જીવે જાણ્યું કે નહીં? સમજો આપણે ગરમ રોટલી આપણને હાથમાં આપી, તો એ ગરમ રોટલી કઈ આપણે જ્ઞાનમાં એન્ટર થઈ ગઈ તો શું થયું? એ જેવી રોટલી છે એવું જ્ઞાન આપણને થયું, તો એ આનંદ કોનો આવ્યો? એ રોટલી નો આવ્યો કે જ્ઞાન નો આવ્યો? સમજાય છે કે નહીં? તો આપણે જે બહારમાં જેને આનંદ માનીએ છીએ, જેને હેપીનેસ જાણીએ છીએ, એ હેપીનેસ કઈ પર પદાર્થ ની નથી, એ હેપીનેસ આપણા જ્ઞાન ની હેપીનેસ છે. સમજાય છે કે નહીં? ના ના, વિકલ્પ તો એને ઓબ્સ્ટેકલ ઉભા કરે છે. વિકલ્પ એટલે શું? કે કઈક આપણે જાણીએ છીએ ત્યાં કઈક બીજો વિચાર આવવો, તો માઇન્ડ ડાયગ્રેસ થઈ ગયું ને. તો જ્યાં માઇન્ડ ડાયગ્રેસ થયું તો જમવાનો ટેસ્ટ નથી આવતો, પણ જ્યાં જમવાનો ટેસ્ટ લઈએ છે તો એ વાનગી નો ટેસ્ટ છે કે જ્ઞાન નો ટેસ્ટ છે? ખ્યાલ આવે છે? એકચ્યુઅલી તો જીવને શું થયું છે કે એ પદાર્થ નું જ્ઞાન જીવને થયું, અને જ્ઞાનમાં જીવે ગમે છે ને નથી ગમતું, ભાવે છે ને નથી ભાવતું, એવી બે કેટેગરી બનાવી. સમજો, ઘરે જઈને કારેલાનું શાક મળે તો એ જ્યાં ખાઈએ છે તો એ કડવાપણાનું જ્ઞાન જીવને થાય. ખ્યાલ આવે છે? અથવા ઓલું કઈ બીજું જ્ઞાન જીવને થાય છે, અને જ્ઞાન જ્ઞાનમાં જીવે પોતાની મિથ્યા માન્યતાથી બે ભેદ પાડી દીધા કે આ સારું જ્ઞાન અને આ ખરાબ, અને આને જ કારણે જીવનો સંસાર ઉભો થયો કે સારું ખરાબ કર્યા કરે. પણ જ્યાં એને જ્ઞાન તરીકે જાણ્યું કે ભાઈ આ તો ખાલી જાણવા રૂપે જ હતું, તો હવે ન કોઈ એને દુઃખ છે ન એને સુખ છે. જેને બહારમાં આપણે દુઃખ સુખ કહીએ છીએ એ જાતનું એને કઈ બચ્યું જ નહીં, બધું જ્ઞાનમય થઈ ગયું, બધું સમતા સમાન થઈ ગયું. ખ્યાલ આવે ને? તો આ જ્યાં સમાન થઈ ગયું તો ત્યાંથી હવે બધું ખાલી જાણવું. ક્યાં સુધી અપર પદાર્થ જાણવું? આ ત્યાંથી જાણી નજર થાકી ગઈ તો શું કર્યું? ત્યાંથી જ્ઞાન ને હટાવીને પોતાના આત્માના આનંદમાં એ ડૂબી ગયું. સપોઝ આપણે ટીવી જોઈએ છે ઘરે, તો એક સિરિયલ જોઈ, એક પિક્ચર જોયું, બે પિક્ચર જોયા, ક્યાં સુધી જોયે? કંટાળી ન જવાય? કંટાળી જવાય ને, પછી શું થાય કે બસ હવે કઈ ન જોવું, આ બંધ કરી દે, મારે બસ શાંતિ જોઈએ છે. થાય છે કે નહીં? એવું થાય છે ને? તો એ ટીવી બંધ કરીને શું કહ્યું? કે ભાઈ શાંતિ નો અનુભવ કર્યો. ખ્યાલ આવે ને? તો એવી જ રીતે આ જ્યાં ઉપયોગ પર પદાર્થ પર હતો અને એમાં સારું ખરાબ કરતો હતો, ત્યાંથી હવે એને શું કર્યું? આ બધું બંધ કરો, આ બધું મને નહીં જોયું. તો શું જોઈએ? બસ પોતાના આત્મા તરફ ઉપયોગ લઈ ગયો કે આ જાણું છું ને, બસ આ જ્ઞાન જ એ મારું સ્વરૂપ છે, અને ત્યાં એને શાંતિ નો અનુભવ થયો. એ ટીવી બંધ કર્યા પછી કેવી શાંતિ જીવને થાય છે? એ તો એક ફેક્ટર છે, પણ ત્યાં આપણને ભણવાનું ટેન્શન, સાંજના શું બનાવવું એનું ટેન્શન, અથવા ગંદા પાણીના ટેન્શન, એ બધા ટેન્શન તો ઉભા છે કે નહીં હજી? પણ જ્યાં જીવ પોતાના આત્માના આનંદમાં ગયો આ બધું દૂર કરીને, તો હવે તો કોઈ જ ટેન્શન એને રહ્યા નહીં. બધી જ વસ્તુથી, વિકલ્પોથી દૂર થઈને એક નિર્વિકલ્પ થયો. આ શાસ્ત્રીય શબ્દ પણ થોડા સાંભળવા પડશે ને ભાઈ, એ તો સમજાશે કેવી રીતે? કે પેલા આપણને અહીંથી ઘરે કેવી રીતના જઈશ? વરસાદ આવશે તો ભીનો થઈ જઈશ કે નહીં? ઘરે જઈને શું કરીશ? સાંજના શું કરીશ? અરે આજે તો સન્ડે છે, કાલથી મંડે છે, કાલે શું કરવાનું છે? આખા વીકમાં શું કરવાનું છે? હેમલભાઈ આખું પ્લાનિંગ હશે ને, આપણે બધા કેલેન્ડર બધા ફૂલ હોય વીકલી. એક મહિના પછી કોની સાથે 4 વાગે મીટિંગ કરવાની છે એ કેલેન્ડર પર ફિક્સ છે, તો સર્વજ્ઞના જ્ઞાનમાં ફિક્સ હોય કે નહીં? તો આ જ્યાં જીવને આટલા બધા વિકલ્પ માઇન્ડમાં ચાલે છે, એ ત્યાંથી હટીને પોતાના આત્માના આનંદમાં જાય છે, તો એને એવી શાંતિનો અનુભવ થાય છે. એ શાંતિને સુખ કહેવાય છે, એને આત્મિક આનંદ કહેવાય છે. આત્માના અનુભવમાં એમ કહેવાય ને કે જીવને આનંદ તરંગ ઉછળે છે. આનંદ તરંગ એટલે શું છે? કે આ શાંતિ નો અનુભવ જે જીવને થાય છે કે એ એવી શાંતિ છે જે આપણે ક્યારે કોઈ અનુભવ કરી નથી. પણ અરિહંત ભગવાન કન્ટિન્યુઅસલી નિરંતર એવી શાંતિ નો અનુભવ કરી જ રહ્યા છે. તો પ્રમેયત્વ ગુણને જાણવાથી જીવને એક આત્મિક શાંતિ કેવી રીતના ઉત્પન્ન કરાય એની કળા પણ શીખી શકાય છે. બોલો, એક એક સામાન્ય ગુણ એવા છે કે આગળ બીજું કઈ ભણવાની જરૂરત જ નથી. એક અસ્તિત્વ ગુણ ને જાણીએ તો અરે આત્મા અજર અમર છે, મારો તો ક્યારે નાશ થવાનો નથી, તો કોઈ જાતના ભય બચ્યા નહીં, તો કોઈ જાતનું ટેન્શન બચ્યું નહીં કે ભાઈ હું કમાઈશ નહીં તો પરિવારનું શું થશે. અરે પરિવારનું શું થશે, અસ્તિત્વ ગુણથી આનંદ કરશે. ખ્યાલ આવે છે કે નહીં? તો જ્યાં જીવ આવી રીતના વિચાર કરે છે તો એને બધા સાંસારિક પ્રયોજન દૂર થઈને એક આધ્યાત્મિક પ્રયોજન બચે છે અને પોતાના આત્માના આનંદમાં એ ડૂબી જાય છે. આવી રીતના આપણે જે પ્રમેયત્વ ગુણની શરૂઆત કરી છે એના જાણવાથી શું લાભ થાય એ આગળ આપણે એનો સ્વાધ્યાય કરશું. જીનવાણી હે જીનવાણી ભારતી તો હે જપો દિન રે જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન છે સૂજે લોકાલો સો વાણી મસ્તક નમો સદા હે તું. બોલો જીનવાણી માત્રનો. પેલી નોટબુક ક્યાં છે? કોઈની પાસે સર્ક્યુલેટ થતી હોય તો અહીંયા પાછી મોકલજો, જેના પર નામ નહીં લખવાનું.